તારીખ 27/2/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દાદરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 43
મનુષ્ય શરીરમાં વસાતા ભાઈવાનના લેવાની નથી, એ વસાતાના ઉદયમાં વસાતાનો ઉદય હોવા છતાં પણ વસાતાનું દુઃખ ભેદવું ન પડે એવો કોઈ ઉપાય છે કે કેમ? એવો પણ ઉપાય છે. એ ઉપાયની કિંમત જો થાય ખરેખર કિંમત આંકી શકાય તો એ ઉપાય કરવાનો પ્રયત્ન પણ યથાર્થપણે થાય. જો એ ઉપાયની કિંમત ના આપવામાં આવે તો એનો ઉપાય કરવાનો એનો પુરુષાર્થ ચાલતો નથી. કદાચ જાણવા મળે, કદાચ સમજવા મળે, તો પણ પુરુષાર્થ નથી ઉપડતો. એનું કારણ એનું મૂલ્યાંકન નથી. શરીરનો રોગ થાય, ભયંકર વ્યાધિ હોય અને સિરિયસ કન્ડિશન થાય તો ડાક્ટરની એક સૂચના માન્ય રાખે. નાનામાં કેમથી બચવું છે એમ કહે ડાક્ટર કે તો ભૂલ કરશો ને પછી મારી જવાબ દરે નથી. ડાક્ટરને આજ્ઞા માહિતી આવીએ છે, શરીર બચાવવા માટે ડાક્ટરની આજ્ઞા માહિતી છે, તો પણ ગેરંટી નથી શરીર બચવાની. અહીંયા કહે છે કે આત્માને બચાવવો હોય ભાવ મરણથી, જીવ મરણથી, એક વખતનું મરણ ભાગનું તો નારી પુરુષની આજ્ઞા મારે સદગુરુ વૈદ્ય સુધામ એ ડોક્ટર છે. નારી પુરુષની આજ્ઞામાં રહેવું અને એ આજ્ઞામાં રહેવાની જીવની આજ્ઞામાં રહેવા માટેની ગંભીરતા કેટલી હોય કે ડાક્ટરને સૂચના કરતા ઘણી તો બચી શકે, અવશ્ય બચી જાય, ગેરંટેડ બચી જાય, બચે ગેરંટેડ બચે. 751 માં તો શ્રીમદજીએ એને સંકેત દર્શન જ કહ્યું છે, સંકેત જ કહ્યું છે. આત્મસિદ્ધિમાં એમને સંકેત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. પ્રત્યક્ષ સત્પુરુષના દેહમાં સત્પુરુષની આજ્ઞામાં રહેનાર જીવને સમ્યક દર્શન થવાનું એ પ્રત્યક્ષ કારણ ગણવામાં આવીને એને સમ્યક દર્શન કહી દીધું છે. કારણમાં કાર્યનો આરોપ કરીને 751 ચૈતન્યમય સ્વભાવ છે એવો જે આત્મા તે નિરંતર વેદક સ્વભાવ વાળો હોવાથી તે નિરંતર વેજા કરે, નિરંતર અનુભવા કરે એવો એનો સ્વરૂપ છે, એનો એવો સ્વભાવ છે. તેથી જ્યાં સુધી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય, એટલે જ્યાં સુધી વિતરાગી દશા ન પ્રગટે, જ્યાં સુધી સ્વસંવેદનમયી આનંદ દશા ન પ્રગટે, એને અબંધ દશા કહે છે. ત્યાં સુધી સાતા અસાતા રૂપ અનુભવ વેજા વિના રહેવાનો નથી. જીવ ક્યાં સુધી સાતા અસાતાના અનુભવમાં દુઃખી થાય કે જ્યાં સુધી એનો વેદવાનો સ્વભાવ સ્વયંનો સ્વસંવેદન ન કરે ત્યાં સુધી. એકમાત્ર અસાતાના દુઃખથી બચવાનો એકમાત્ર ઉપાય આટલો જ છે કે એ વેદવાના સ્વભાવથી પોતાનું સ્વરૂપનું વેદન કરે. જો સ્વરૂપનું વેદન કરે તો અસાતા અસાતામાં પડી રહે, અસાતા જણાય ખરી પણ અસાતા અસાતા પણ એ દુઃખરૂપ અનુભવાય નહીં. આ એક ચૈતન્યનો ચમત્કાર છે કે અસાતા હોય ખરી પણ કાંઈ વાંધો નહીં, હોય એની સાથે કોઈ વિરોધ નથી, કોઈ વાંધો નથી. ભલે અસાતા હોય, અરે ભલે અસાતા આવે એમ પણ કહેવાય, તો પણ એ અસાતાથી ડરવાનું ભય પામવાનું કોઈ કારણ નથી. એટલા માટે ભય પામવાનું કારણ નથી કે એ અસાતા જણાય છે પણ એ અસાતા દુઃખદાયક પણ અનુભવાતી નથી. કેમ કે અસાતાના કાળે પણ સાધક જીવો ધર્માત્માઓ પોતાની જ્ઞાન ધારાના જ્ઞાન જનકમાં પડેલા છે. સ્વરૂપના સ્વસંવેદનમાં જ્ઞાન ધારા એ કરીને મુખ્યપણે વર્તતા ધર્માત્માઓ અસાતાના અસાતા પણાને માત્ર ભિન્ન રહીને જાણે છે, પણ દુઃખી થઈને એનો દુઃખ પણ દુઃખદાયક પણ અનુભવ કરતા નથી. પણ એ સ્થિતિ ક્યાં સુધી? કે જ્યાં સુધી એવી સ્થિતિ ન થાય ત્યાં સુધી તો એ અસાતાનો દુઃખ ભોગવ્યા જ ભોગવી જ લેશે. અસાતાનો દુઃખી નિયમ થઈ થવાનો, અસાતા આવશે દુઃખી નહીં થાય એવું બનશે જ નહીં. એમ કહીને પોતાને અબંધ દશા પ્રગટ કરવા યોગ્ય છે એ વાત એમાંથી ફલિત થાય છે, દુઃખથી છૂટવા માટે. પોતે નિરંતર વેદક સ્વભાવવાળા હોવાથી જ્યાં સુધી અધ્યાહાર છે, જ્યાં સુધી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાતા અસાતા રૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી. એવો નિશ્ચય કરીને, એમ નિર્ણય કરીને પ્રથમ તો વિચારમાં આવો, નિર્ણય કરવો જરૂરી છે કે જ્યાં સુધી હું સ્વસંવેદનમય સુખ શાંતિની દશાને નહીં પામું ત્યાં સુધી મારે અસાતાનું દુઃખ ભોગવ્યા વિના બીજો ઉપાય નથી. એવો નિશ્ચય કરીને જે શુભાશુ પરિણામ ધારાની પરિણતિ વડે તે સાતા સાતાનો સંબંધ કરે છે, સાતા સાતાનો સંબંધ શેનાથી કરે છે? તે શુભાશુ પરિણામ ધારા વડે કરે છે. શુભ પરિણામ ધારા વડે સાતાનો અને અશુભ પરિણામ ધારા વડે અસાતાનો. એ પરિણામની ધારા દ્વારા સાતા અસાતાનો સંબંધ કરે છે. તે ધારા પ્રત્યે ઉદાસીન થઈને આ રીતને વિધિ લીધી છે. એવા શુભાશુભ પરિણામની ધારા પ્રત્યે ઉપેક્ષિત થવું, અપેક્ષિત પણ થવું એમ કહે ઉદાસીન થવું એટલે ઉપેક્ષિત થવું, ઉદાસીન થવું પણ અપેક્ષિત ન થવું. આમ હોય તો ઠીક, આમ ન હોય તો ઠીક. શાતા મને રહે તો સારું, અશાતા મને ન આવે તો સારું, એ અપેક્ષા વૃત્તિ છે. પણ શાતા હો કે અશાતા હો, એ શરીરની ક્રિયા શરીરમાં છે, શરીરની અવસ્થા શરીરમાં છે. હું તેનાથી તદ્દન જ્ઞાનમય પણે ભિન્ન છું. ભિન્ન પણ જ્ઞાનમય પણે હોવાને લીધે હું એનાથી ભિન્ન છું. એ પ્રકારે ઉદાસીન થઈને દેહથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો પણ અત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરીને જો એક સમયની પર્યાયની ભિન્નતાનો વિષય શ્રીમદજીએ આ જગ્યાએ લીધો છે. આખા ગ્રંથમાં બહુ સ્પષ્ટ વાત અહીંયા લીધી છે. બીજે ક્યાંય ક્યાંક એ વાતો આવે છે એમના વચનોમાં, પણ ધ્યાન ખેંચાય એવી રીતે નથી આવતી. બીજી બીજી વાતો સાથે નીકળાઈને આવે છે. અહીંયા બહુ સ્પષ્ટ લીધું છે, કેમ કે અહીંયા વિધિનો વિષય ચાલે છે. સ્વરૂપની પ્રાપ્તિ અથવા સ્વાનુભવ કઈ વિધિએ થાય એ વિષયના એજન્ડા ઉપર છે. કે જે શુભાશુ પરિણામ ધારાની પરિણતિ વડે તે સાતા અસાતાનો સંબંધ કરે છે તેનાથી તો ઉદાસીન થઈ જાય. તે ઉપરાંત દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા દેહના ક્ષેત્ર પ્રમાણ હોવા છતાં પણ દેહાદિથી ભિન્ન એમ લેવું છે. આ વચનમાં વ્યાપી વ્યાપક પણ લેવું છે. સ્વરૂપ મર્યાદાના આ જીવ વ્યાપેલો છે અથવા આત્માના ચૈતન્ય પ્રદેશોમાં પોતાનું વ્યાપી વ્યાપક પણ છે અને તેટલા જ પ્રદેશોમાં દેહ હોવા છતાં દેહમાં વ્યાપી વ્યાપક પણ નથી અને રાગ હોવા છતાં રાગમાં પણ વ્યાપી વ્યાપક પણ નથી. જ્ઞાનનું વ્યાપવું જેટલામાં જ્ઞાન વેદાય છે એટલામાં દ્રવથી અને ભાવથી સમાપ્ત થાય છે. પોતે ક્યાં વ્યાપેલો છે, કેટલામાં વ્યાપેલો છે, કે પોતાના ચૈતન્યાત્મક ક્ષેત્રમાં વ્યાપેલો છે અને ચૈતન્યાત્મક જ્ઞાન ભાવમાં વ્યાપેલો છે. ચૈતન્યમાં પણ જ્ઞાન જ ગ્રહણ થાય છે, દર્શનનું ગ્રહણ થતું નથી. તો જેટલામાં જ્ઞાન વેદાય છે, વેદક સ્વભાવે એવું જ્ઞાન જેટલામાં વેદાય છે એટલા ક્ષેત્રમાં ને એટલા જ ભાવમાં પોતાની વ્યાપ્તિ છે. એ સિવાય સમીપમાં સમીપ રહેલા રાગાદિ ભાવ કે સમીપમાં સમીપ રહેલું દેહાદિ ક્ષેત્ર એમાં પોતાનું વ્યાપનું નથી. વ્યાપી વ્યાપકપણે પણ એનાથી ભિન્ન છે એવા એને સ્વરૂપ મર્યાદામાં રહેલો એમ ભિન્ન છે. આવો શબ્દ વાંચ્યો છે સમય સારની 144 ગાથામાં, કે જ્યારે જીવ પોતે સ્વતજ્ઞાન વડે જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરે છે તો એ નિશ્ચય કરીને પછી મતિ અને સ્વતજ્ઞાનની વૃત્તિઓને મર્યાદામાં લાવે છે એ વાત કરી છે. કેવો શબ્દ વાંચ્યો છે? મતિ જ્ઞાનની પરિણતિને અને શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને, મતિ જ્ઞાનની બુદ્ધિઓ શબ્દ વાપરે છે અને શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને મર્યાદામાં લાવીને એટલે કે વ્યાપકપણે દ્રવ્યભાવથી પોતાની મર્યાદા પોતાના ચૈતન્યમાં દ્રવ્યભાવમાં સમાપ્ત થાય છે, ત્યાંથી આગળ એની વ્યાપ્તિ નથી. આ કહેવા પાછળ શું અભિપ્રાય છે? વિષય થોડો સૂક્ષ્મ છે પણ પ્રયોજનભૂત છે, અને થોડું અંતરલક્ષ કરીને સમજવા કે એવું જે વ્યાપક પણ પોતાનું પોતાના દ્રવ્યભાવમાં છે, એમાં પોતાની સમાપ્તિ અવલોકતા, એથી બહાર જે બહિર્મુખ પણ થવું છે, એ થવાની જે તક છે, એ તક થવાનો જે અવસર છે, એ પ્રકારને બંધ કરવામાં કાર્ય કરે છે. કે જ્યારે મારી વ્યાપ્તિ મારા ક્ષેત્રમાં ને મારા ભાવમાં છે, જે મારું ક્ષેત્ર ચૈતન્ય ભૂમિ છે, સવારે પણ ચૈતન્ય આટલો ભૂમિકા એવો શું કહેવાય છે, આ ક્ષેત્ર સંબંધિત વાત છે. તેથી મારા ક્ષેત્રથી બહાર મારે ક્યાંય જવાનું રહેતું નથી, મારે મારા ક્ષેત્રના ચૈતન્ય પિંડમાં જ મારે જે કાંઈ મારું છે એટલું સમાપ્ત થઈ જાય છે. મારા ચૈતન્ય પિંડથી મારું કાંઈ છે નહીં બહાર. જ્યાં મારાથી મારું કાંઈ બહાર નથી, પછી મને એમાં રસ હોવાનો પ્રશ્ન નથી. રસ તો ક્યાં થાય છે? પોતાપણામાં રસ થાય છે. જ્યાં પોતાપણું મારાપણું થાય છે એમાં રસ થાય છે. જ્યાં જ્યાં પોતાપણું થતું હોય ત્યાં પોતાપણું મટાડવાનો પ્રયત્ન કરવો. શરીર અને બીજા સંયોગોમાં, રાગ અને બીજા વિભાવોમાં જ્યાં ત્યાં પોતાપણાનો અનુભવ થાય છે, તે જૂઠો છે, તે ઐતિહાસિક છે, તે મિથ્યા છે. ત્યાંથી પોતાપણું મટાડવાનો પ્રયત્ન કરતા, પોતાપણું નથી એમ જોવાનો પ્રયાસ કરતા, મટાડવાનો નથી છે કે ત્યાં પોતાપણું છે પણ નથી અને ભ્રમથી જ્યારે જોવામાં આવે છે તો જેમ છે એમ સાચું જોવામાં શું વાંધો છે, એવો પ્રયત્ન કરતા મુમુક્ષુતા નિર્મળ હોય છે. મુમુક્ષુતા નિર્મળ થાય છે, આવા શબ્દો વાપર્યા છે. આ મુમુક્ષુની ભૂમિકાની નિર્મળતા થવાનો ઉપદેશ છે જ્ઞાની પુરુષનો. એમ અહીંયા પણ એમ કે છે કે દેહાદિથી ભિન્ન અને પોતાના દ્રઢભાવરૂપ સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં આ સિવાય પણ હજી આગળ જે કામ કરવાનું છે તે આ છે કે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે. માત્ર વિભાવ પરિણામ નહીં, માત્ર સ્વભાવ પરિણામ નહીં, ચલ સ્વભાવરૂપ જે કોઈ પરિણામ અંશ છે એની ધારા ચાલે છે સતતપણે. જે પરિણામ જ કરે છે એટલા અંશ પરથી લક્ષ છોડી દઈને એમ કહેવું છે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે. તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરીને પરિણામ વિયોગ કરી નાખવાનો, પરિણામ નાશ પામી જતા હશે એમ નથી કહેતું. ભાષામાં તો એવું આવે કે જાણે એનો નાશ કરી નાખવાનો, એનો અર્થ એમ છે કે પરિણામ ઉપરનું એકદમ લક્ષ છોડી દઈને પરિણામમાં શું થયું કે નહીં, પરિણામમાં શુદ્ધતા થઈ કે નહીં છોડી દે છે. અનુભવ વા નહીં વા મત દેખ છે ને, અનુભવ પર આપણે દ્રવ દ્રષ્ટિ પ્રકાશ કે અનુભવ હોવા કે નહીં હોવા હું બી મતભેદ અથવા જ્ઞાનીનો નિર્વિકલ્પ અનુભવને રાહ જોઈને બેસતા નથી છે ને એટલે બધાને ગમે તો એક જ નીકળે છે ને ક્યારે મને શુદ્ધ ઉપયોગ થશે તો મને જલ્દી શુદ્ધ ઉપયોગ થાય તો સારું છે આથી પરિણામની ચલ પરિણામ ધારાની અપેક્ષા તેનો અત્યંત વિયોગ કરીને તેનો અત્યંત વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરીને આ માર્ગ અંતર છે પરિણામ ઉપરનું લક્ષ્ય એ પણ બહિર્ગત છે તો પછી વિભાવ ઉપરનું લક્ષ્ય અને વિભાવના નિમિત્તો ઉપરનું પર વિષયો ઉપરનું લક્ષ્ય તો ચોખ્ખું બહિર્મુખ છે એ સમજાવવાની પણ જરૂર રહેતી નથી એટલે એનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી એટલે કે ત્રિકાળ દ્રવ્ય સામાન્યના અવલંબનનું જોર પ્રગટ કરીને એના અવલંબનનું જોર કરવું જોઈએ ત્રિકાળી દ્રવ્ય સામાન્યના વિનાયક સ્વભાવના અવલંબન સંબંધીનું જોર આવે એને ચળ સ્વભાવનું પરિણામ ધારા છે તેનો અત્યંત વિયોગ છે અત્યંત વિયોગ છે કે એનાથી દૂર થઈ ગયો વિયોગમાં શું થાય છે એકબીજાથી દૂર થાય એને વિયોગ કહેવામાં આવે છે ત્યાં ક્ષેત્રથી દ્રવ્યથી દૂર થાય છે અહીંયા ભાવથી દૂર થવાની વાત છે પરિણામ તો પરિણામના સ્થાનમાં રહેશે ત્રિકાળી તો અચળ સ્વભાવી ત્રિકાળી પોતાના સ્થાનમાં તમને કાળે અચળપણે રહેલો છે એવો અત્યંત વિયોગ કરવાનો સન્માર્ગ અહીંયા સન્માર્ગ કીધો જોવા સતનો માર્ગ ત્રિકાળી સત પ્રત્યે વળવું તે સતનો માર્ગ એ તન ન થાય છે સંધિ થતા સંસ્કૃત ભાષાનો સતમાર્ગ ને સંધિ થી સન્માર્ગ કહેવાય છે એવો સન્માર્ગ ગ્રહણ કરી પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ રૂપ પ્રકાશમય તે આત્મા એ પ્રત્યક્ષતા લીધી હવે છે પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ રૂપ પ્રકાશમય આત્મા એટલે કે અત્યંત પ્રત્યક્ષપણું જેનું સ્વરૂપ છે એવું જે ચૈતન્ય સ્વભાવ ચૈતન્ય સ્વભાવ કહેવો અને એ ચૈતન્ય સ્વભાવને અત્યંત પ્રત્યક્ષ અનંત પ્રત્યક્ષ કહેવો એમાં શું ફરક છે કે જે અસર છે એ પ્રત્યક્ષતાની છે જે ચૈતન્ય ભાવનો સ્વભાવ ભાવનો સ્વરૂપ ભાવનો આવિર્ભાવ કરવો છે જે સ્વભાવ ભાવમાં ભાવાન્વિત થવું છે એ સ્વભાવ ભાવની અસર કેમ આવે આપણે વાંચીએ છીએ સાંભળીએ છીએ ચર્ચા કરીએ છીએ પણ એ ફરિયાદ પણ સાથે સાથે કરીએ છીએ કે આનો મહાન આત્મા હોવા છતાં એની અસર કેમ દેખાતી નથી કે અસર આ જીવને કેમ આવતી નથી પછી નાસ્તિથી આપણે એનું સમાધાન વિચારી લઈએ કે હજી દર્શનની તીવ્રતા છે માટે એની અસર આવતી નથી શબ્દો સાંભળવા મળે છે અને શબ્દો તો કેવા સાંભળવા મળે છે ગુરુદેવને સ્વરૂપ વિષયક જે વાણી છે એ આત્મરસ વિભોર થઈને આત્મરસમાં રસવસ્તી એ વાણી શબ્દોને પ્રકાશ કહેતી, શબ્દોને પ્રગટ કરતી, તો પણ જીવને અસર ન થાય તો એનું કારણ શું? બહુ મોટો આપણે એવી રીતે સમાધાન કરીએ કે દર્શનમાં ગોદડું વધ્યું છે માટે ગુરુ ઉપદેશની લાકડી વાગતી નથી. વાત તો સાચી છે, પણ એ નાસ્તિનું કારણ છે. અસ્થિરૂપ કારણ શું છે કે પરોક્ષતાના એક પડદામાં રહીને એ ચૈતન્ય સ્વરૂપનું સ્મરણ કે શ્રવણ કે જે કાંઈ વાંચન કે વિચાર થાય છે ત્યાં સુધી એની અસર આવતી નથી. પ્રત્યક્ષપણાથી જે અસર આવે છે એ અસરનો કોઈ બીજો ઉપાય નથી, બીજો કોઈ એનો ઓલ્ટરનેટિવ નથી કે બીજી રીતે અસર લાવી શકાય. માટે આત્માને સ્વરૂપ પ્રત્યક્ષપણે લક્ષ્મણ દેવો એ એક આ વિષયનું અસાધારણ રહસ્યભૂત કાર્ય છે.
એટલે હું પણ સમજવાનું,
હું પણ તો ખરું છે પણ પ્રત્યક્ષ પોતે છે.
કઈ રીતે? કઈ રીતે સમજવાનું?
પ્રત્યક્ષ અંશથી, એટલે ત્યાંથી શરૂઆત કરી છે. ઉપયોગ લક્ષણે સનાતન સ્કૂલ, તો ઉપયોગમાં પ્રત્યક્ષતા છે કે પરોક્ષતા છે? તો અહીંથી વિચારે તો કે અમારો ઉપયોગ તો ઇન્દ્રિય જ્ઞાન વાળો છે, અમારો ઉપયોગ તો મતિશ્રુત વાળો છે. ઇન્દ્રિય જ્ઞાન અને મતિશ્રુત જ્ઞાન પરોક્ષ છે, માટે અમારો ઉપયોગ પરોક્ષ પરોક્ષ છે. આવું બધું શાસ્ત્રમાંથી ઊંધું ઊંધું ભણે, આગમમાં આગમનું એ પ્રતિપાદન છે પણ વિષય અહીંયા અધ્યાત્મનો છે, આગમનો નથી. મતિશ્રુત એ મતિશ્રુત જ્ઞાનાવરણી સાથે સંબંધ ધરાવતો આગમનો વિષય છે. પણ એ જ ઉપયોગમાં જે આત્માના ચૈતન્ય પ્રદેશોમાંથી સિદ્ધે સિદ્ધું જ્ઞાનનું ઉત્પાદન થાય છે, જ્ઞાન બહાર આવે છે, ત્યાં ક્યાંય પરોક્ષપણું નથી, પ્રત્યક્ષપણું છે. જો જ્ઞાનની પર્યાયમાં પ્રત્યક્ષપણું ન હોત તો અનંત પ્રત્યક્ષ એવા આત્મ સ્વરૂપનું એને લક્ષણ કહેવું એ નકામું ઠરત, અથવા એને લક્ષણ કહેવું એ કહેવા માત્ર ઠરત. ખરેખર એ લક્ષણ હોઈ શકે નહીં કે થઈ શકે નહીં. જે લક્ષણથી આખું આત્મ સ્વરૂપ લક્ષ્યગત થાય તે લક્ષણમાં આત્માનું સ્વરૂપ બરાબર ઝળકે એવું એ લક્ષણ હોય તો જ આત્મા ઓળખાય, નહીતર આત્મા ઓળખી શકાય નહીં. અને એટલા જ માટે અમૃતચંદ્રાચાર્ય દેવે પરિશિષ્ટની અંદર સ્વસંવેદનથી સિદ્ધિ લીધી છે લક્ષણની. લક્ષણની સાબિતી શેનાથી કરી? કે સ્વસંવેદનથી સિદ્ધિ છે. જાણવાથી સિદ્ધિ ન લીધી, સ્વસંવેદનથી સિદ્ધિ લીધી છે. તો એનો અર્થ એ થાય છે કે જ્ઞાનના પર્યાયમાં પ્રત્યક્ષ છે. એ જ્ઞાન સામાન્યમાં છે, પણ સામાન્ય તો ખ્યાલ નથી ને, એટલે જેટલો વિશેષ ઉપયોગ છે એમાં બધી સ્વરૂપને અલ્પગ્રત અને ઇન્દ્રિય જ્ઞાન એ બધું વાંચ્યું છે, સાંભળ્યું છે અને ધાર્યું છે. પણ ખરેખર જ્ઞાનમાં જ્ઞાનનું પ્રત્યક્ષ અવશ્ય છે અને ત્યાંથી સ્પષ્ટ અનુભવાંશે પ્રતિ તે બીજા નંબરનો સંકેત કહો કે ભાવભાષણ કહો કે સ્વરૂપ નિશ્ચય કહો, એ પરિસ્થિતિ ઉદ્ય છે. જે સમ્યક દર્શનનો અનન્ય કારણ છે કે જેને રાગનો અભાવ થઈને એ લક્ષણથી નિર્ણય કરવામાં આવે છે, અંશે રાગનો અભાવ કરીને એમાં પ્રત્યક્ષ પણ છે. અને એ પ્રત્યક્ષ અંશથી અનંત પ્રત્યક્ષતા ની પ્રતીતિ આવે છે. અનંત પ્રત્યક્ષતા નું ભાવ ભાષણ થાય છે. એને અહીંયા પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પરમ પ્રકાશમય આત્મા કહેવામાં આવ્યો છે. કેવા શબ્દ વાપર્યા છે? પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ રૂપ પ્રકાશમય, એટલે પરમ શુદ્ધ પ્રકાશમય, અથવા પ્રત્યક્ષ સ્વસંવેદનમય તે આત્મા. કર્મ સંયોગથી સકલંક પરિણામ દર્શાવે છે એવો આત્મા હોવા છતાં પોતે કર્મના સંયોગમાં કર્મના યોગમાં જઈને સકલંક પરિણામ દર્શાવે છે, મલિન પરિણામ દર્શાવે છે, મેલા પરિણામ પ્રગટ કરે છે. તેનાથી ઉપરામ થઈને, તેનાથી વિરામ પામીને, ઉપરામ પહોંચે વિરામ થઈ, કેમ કે તે પરિણામમાં આકુલતા છે. જે સ્વકલંક દશા છે એ દુઃખમય દશા છે. એનાથી જે થાયકો છે તે તેનાથી છૂટે છે. જ્યાં સુધી વિભાવના દુઃખનું એટલે કે વિકલ્પના દુઃખનું જ્યાં સુધી થાક લાગવા પણ થતું નથી, જીવ એનાથી થાકતો નથી, ત્યાં સુધી તેનાથી વિરામ પામતો નથી. અથવા એક ન્યાયે જ્યાં સુધી આ જીવને વિકલ્પના દુઃખ લાગવાથી આરામ લેવાનું મન થતું નથી, ત્યાં સુધી એને વિકલ્પમાં ઉત્સાહથી, હોશથી, રસથી ને રુચિથી દોડવું છે. બરાબર છે. એનો એ ઉત્સાહ ને ઉમંગ દુઃખમય હોવા છતાં પણ એ પોતે મુક્ત નથી, તો મુક્ત થતો નથી. એનાથી મૂકવા માગે તો મુક્ત થાય, તો ક્યારે મૂકવા માંગે? તે થાક લાગે ત્યારે. એટલે ત્યાં પણ 144 કે જે શ્રુત જ્ઞાનની બુદ્ધિઓમાં આત્મ સ્વરૂપનો વિચાર હતો, બીજાનો વિચાર નહોતો, તેનાથી પણ આકુલતા, એની પણ જેને આકુલતા લાગે છે તે આત્માની શાંતિમાં જાય છે. આત્મ સ્વરૂપના વિચારને, મનને શાંતિમાં તો લોકો ધ્યાનને, શાંતિને કંઈક માનીને રાજી રાજી થઈ જાય છે. કેમ કે ઘણી આકુલતા જીવે અનુભવી છે, પછી આકુલતાનો પારો નીચે ઉતરે છે ત્યારે એને સારું લાગે છે. જરા 105 ડિગ્રીમાંથી 100 ડિગ્રી તાવ આવ્યો ને, પણ એ 100 ડિગ્રીનો તાવ એ પણ રોગ છે, રાખવા જેવો નથી. અહીંયા ખોટો અભિપ્રાય કરે છે, હા હવે શાંતિથી આવી શાંતિ મને રહે તો સારું, શાંતિ નથી, એ પણ એક રોગ છે. બીજું કાંઈ નથી. કે પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ રૂપ પ્રકાશમય તે આત્મા કર્મના યોગથી, એટલે કર્મના ઉદય સાથે જોડાવાથી, એને કર્મયોગ કહેવાય છે. કર્મના ઉદય સાથે ન જોડાય તો તે કર્મયોગ નથી, પણ ઉદય સાથે જોડાવાથી એ સકલંક પરિણામ દર્શાવે છે. એ સકલંક પરિણામમાં દુઃખ પણ છે, અને એથી એ દુઃખિત થઈને જો ઉપરામ થાય, એનાથી વિરામ થાય, એનાથી એને થાક લાગે તો વિરામ થઈને જેમ ઉપશમિત થવાય, અંતર્મુખ થઈને જેમ ઠરાય, ઠરવું થાય આત્માનું, આત્મામાં ઠરવું થાય, તે ઉપયોગમાં એટલે તે પ્રકારની સાવધાનીમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચળ થવાય, તે જ લક્ષણ, તે જ ભાવના અને તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ ભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓને વારંવાર એ જ શિક્ષા છે. શું કહે છે કે એ રીતે તેથી વિરામ પામીને, વિભાવના દુઃખથી વિરામ પામીને જેમ ઉપશમી થવાય તેમ અહીંયા વચન છે અને મર્યાદા થઈ જાય છે. જેમ અંદરમાં ઠરાય તેમ, હવે જેમ એટલે કેમ પણ, તો અહીંયા મર્યાદા છે. જેમ ઘી છે એ જેમ ઠંડુ થાય તેમ થીજતું જાય, ઘનિષ્ઠ થતું જાય છે ને, પ્રવાહી કરતા ઘન થાય છે. તો જેમ જેમ ઠંડુ થાય તેમ થીજતું જાય છે. તેમ આત્મામાં જેમ સકલમ પરિણામથી ઉપરાંત થવાય છે એટલે શાંત થવાય છે. શાંત આકુલતાને, અશાંતિ છોડીને જેમ જેમ સ્વરૂપમાં શાંત થવાય છે તેમ તેમ સ્વરૂપમાં અંદર અંતર્મુખ અંદરમાં અને અંદરમાં ઠરતું જવાય છે. તેમ તેમ આત્મા અંદરમાં ઠરતો જાય છે, જામતો જાય છે. આ એક સ્વરૂપ શાંતિની અંતરની જમાવટ છે. જેમ ઘી જામી જાય છે કે નહીં શિયાળામાં, એમાં સ્વરૂપ શાંતિની અંતરની જમાવટ છે. એ અંતરની જમાવટ થાય એવી રીતે જેમ થાય, તો એ વિષય આખો અંતર્મુખનો છે, અનુભવ ગોચરપણાનો છે. એમને ભાષામાં આવતો આવતો મીઠા વગર રહેત નહીં. એટલે જેમ ઉપશમિત, જેમ ઠરાય, જેમ ઠરાય, જેમ ઠરતું જોવાય તેમ તેમ ને એક એવો પ્રકાર છે કે જેમ જેમ વાહનને જેમ ઢાળ મળે તેમ આપોઆપ ગતિ પકડે. ગતિ કરવા માટે એને પછી કોઈ બળ આપવાની જરૂર રહેતી નથી. વગર પેટ્રોલે સ્પીડ પકડેલી ગાડી બંધ પડી ગઈ તો ઢાળની અંદર દોડી જાય છે. એમ જે જીવ આત્મામાં ઠરે છે, ઠરી શકે છે, એને જેમ જેમ ઠરવાનું વિશેષ થતું જાય તેમ વિશેષ વિશેષ એની જમાવટ આપોઆપ થતી જાય. આત્મા ઠરતો જ જાય અંદરમાં, જામતો જ જાય, જામતો જ જાય, જામતો જ જાય, કે જેથી બહાર નીકળવાનું મન થાય નહીં. મુનિઓને તો સૌ મંથર ગયા છે. આવી વાતમાં મુનિઓને તો સ્વરૂપ માંથી બહાર નીકળવાના આળસુ કહી દીધા છે. એ તો ભૂલી જ જાય છે, શરીર છે એ વાત ભૂલી જાય છે. પછી શરીરને ઠંડી ગરમી લાગે છે એ વાત તો એને ક્યાંથી ખબર પડે કે જાણે ભૂલી જ જાય છે. કેમ કે અંદરમાં એટલા ઠરતા જ જાય છે, ઠરતા જ જાય છે, જાણતા જ જાય છે. એવું જેમ ઉપશમિત થાય તેમ તે જ ઉપયોગમાં, તે જ પ્રકારના પુરુષાર્થમાં અને તે સ્વરૂપમાં, અનંત શાંત સ્વરૂપમાં સ્થિર થવાય. સારી રીતે સ્થિર થવાય એટલે અચળ થવાય, એમ સ્થિર થવાય કે સારી રીતે સ્થિર થવાય, અચળ થવાય, તે જ લક્ષ્ય કરવા યોગ્ય છે, તે જ ભાવના કરવા યોગ્ય છે અને તે જ ચિંતનમાં કરવા યોગ્ય છે. જગતના જીવને જગતની ચિંતનના ગળે પડેલી છે અને એ જે દુઃખી છે, બીજું કઈ કારણ નથી. ચિંતનના શબ્દ વાપરો છે ને, આવો શબ્દ દીપચંદજી અનુભવ પ્રકાશમાં વાપરો છે કે ભાઈ તારી ચિંતનના તારે ગળે પડી છે. ગળે પડી કેવું કે બહુ ઉપાધિ હોય ને એને ગળે પડેલું હોય કે કોઈ માણસ પરાણે કોઈ વાત માથે લાદે ત્યારે કે ભાઈ હવે ગળે પડ્યા છે, શું કરીએ. એમ તારી જૂઠી ચિંતના અથવા તારા સંયોગોની ચિંતા તારે ગળે પડી છે, એને એક અલગી કરીને જુદી કરીને જે સ્વરૂપમાં સ્થિર થવા અચળ થવા શાંતપણે જામી જવાય તેવો જ લક્ષ કરવા યોગ્ય છે, તેવી જ ભાવના કરવા યોગ્ય છે, તેવી જ ચિંતવના કરવા યોગ્ય છે. અને સહજ પરિણામ રૂપ સ્વભાવ થઈ જાય, પરિણામ ન સહજ પરિણામશીલ પણ એવું ઉત્પન્ન થઈ જાય તે જ કરવા યોગ્ય છે. અને એવું કરવાની મહાત્માઓની સત્પુરુષોની જ્ઞાની પુરુષોની વારંવાર એ જ શિક્ષા છે, એ તો વારંવાર એ જ કરે છે ને એ જ કહે છે. જે કરે છે તે કહે છે, બીજું કરવાનું કહેતા નથી. એ રીતે આ એક વાલી આત્મા વિજ્ઞાનનો વિષય ચાર જુદા જુદા મુદ્દા ઉઠાવીને સ્વપર પ્રકાશકપણે પરથી ભિન્નપણ કરીને વેદ્ય વેદક સ્વભાવથી સાતા અસાતાના વેદનથી મુક્ત થઈને સ્વરૂપ સ્વસંવેદનમાં આવીને વ્યાપી વ્યાપકપણે પોતાના સ્વરૂપ મર્યાદામાં રહીને અને અનંત પ્રત્યક્ષ સ્વરૂપને સાક્ષાત પ્રત્યક્ષ કરીને એમાં ઠરવું, એમાં જામી જવું, એ શાંતિમાં નિમગ્ન થવું, એ પ્રકારની એક વિધિ છે. એ વિધિનો વિષય આ પરિગ્રહમાં બહુ સારી પ્રત્યક્ષપણ કોઈ એવી ચીજ છે કે જેના અસરથી મુક્ત થવું મુશ્કેલ છે. એવા દાખલા જોયા છે કે જે કોઈ એક્સિડન્ટ નજરે જોવે ને તો એને એટલો બધો પ્રત્યક્ષ જોયો હોય તો એટલો બધો ભય થાય કે જિંદગીમાં એવો એક્સિડન્ટ થાય એવી સ્થિતિમાં ઊભો ન રહે, આગો ને આગો જ રહે. ભલે વર્ષોના વર્ષો વીતી ગયા હોય તો પ્રત્યક્ષ તીવ્ર પરિણામથી જે પ્રત્યક્ષ રસ વિદાય ગયો એની અસરમાંથી જીવ મુક્ત નથી થઈ શકતો, એની પરિણતિ થઈ જાય છે એને ભયની. એમ અહીંયા જ્ઞાનીને કેમ સ્વવિકલ્પ દશામાં પરિણતિ થઈ જાય છે અને રહી જાય છે કે પોતાના શુદ્ધોપયોગના કાળમાં સ્વરૂપ સ્વસંવેદનમાં વેદન તો પ્રત્યક્ષ છે પણ વેદનભૂત વિષય છે તે તેનાથી અનંત પ્રત્યક્ષ છે અને બે વચ્ચે અંતર નથી. સ્વરૂપ પ્રત્યક્ષતા અને વેદન પ્રત્યક્ષતામાં ભાવે કોઈ અંતર નથી. એકાકાર થઈને જે અનુભવવામાં આવે છે એના રસ ને એના મૂળિયા એટલા ઊંડા જાય છે કે પછી જ્ઞાની સ્વવિકલ્પ દશામાં લડાઈ પર્યંતના પરિણામમાં પણ પોતાની પરિણતિને છોડ્યા વિના પોતાની પરિણતિનો ત્યાગ કે અભાવ થયા વિના બહારના ઉપયોગની અંદર સહજપણે વર્તી શકે છે. એથી પોતાની અંદરની પરિણતિ છે એ મજબૂત અને શક્તિશાળી થઈ જાય હોય છે. એનું કારણ સ્વરૂપ પોતે એનું પ્રત્યક્ષ છે કે જેની અસર કદી નિર્મૂળ થઈ શકતી નથી. એ એક બહુ મોટી વાત છે અને અધ્યાત્મના અનુભવનો એક રહસ્યભૂત પડખો આ જગ્યાએ છે. જેને એની નજીકતા થઈ હોય એવા કોઈ જીવને જો જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ એ પ્રત્યક્ષતા જો પકડાવે એ પ્રકારના ઉપદેશથી તો ચપટી વાગે એવી રીતે અનુભવ કરી શકે. બહુ મહત્વની આ કડી છે અનુભવના વિશે. આજની ચિઠ્ઠીમાં બીજો પ્રશ્ન બાકી થઈ ગયો. આત્મા તરફની દશા થવી અથવા દિશા પલટાવી કઈ રીતે અથવા પરમાત્માથી ખસી સ્વસન્મુખ ઉન્મુખતા જોઈએ, પરમા ઉન્મુખતાથી પછી સ્વસ્વરૂપ કઈ રીતે થાય છે. તો જ્ઞાન વેદન છે, જ્ઞાન સ્વયં વર્તમાનમાં જ્ઞાનથી જ્ઞાન વેદન થતા દિશા પલટાય છે અને દિશા પલટાતા દિશા પલટાય છે. એક જ ઉપાય છે, એક જ એની ચેનલ છે, બીજા કોઈ રસ્તે દિશા પલટવાનું બની શકતું નથી કે દિશા પલટવાનું થઈ શકતું. પરંતુ જે ગુરુદેવ સ્ત્રીના વચનામૃતોના સંગ્રહ પરમાનુસારમાંથી નીચેના વચનામૃતોને ગંભીરતા સમજવી છે, ધર્માત્માના હૃદયમાંથી આવા ભાવો બહાર પડવા પાછળની જે કરુણા અને રહસ્ય છે એ સમજાવશું. વચનામૃત 621 છે. વીતરાગને માણે સાંભળતા કાયર કંપી ઉઠે છે, જ્યારે વીર ઉછળી ઉઠે છે, એવું ગુરુદેવનું વચનામૃત છે. યોગના સુખની મુખ છે, આધાર છે, એને વીતરાગને માણીને સંયોગનું અવલંબન છોડાવે છે ત્યારે એમને ભય થાય છે કે આ બધું છૂટી જશે તો મારો શું થશે. તો એની કાયરતા છે, પોતે જીવત્વ શક્તિથી અનાદિ અનંત જીવતો રહેવાનો છે, જીવતો હોવાનો છે. એના બદલે પરસંયોગના આધારે જેને પોતાનું જીવન સ્વીકારી લીધું છે, તો એ પોતાનો જે જીવનનો આધાર છે એ છૂટી જવાનો એને ભય થાય છે, એટલે એને કાયર કહેવામાં આવે છે. કાયર એટલે લીકણ કોણ દીએ છે, કોણ દીએ છે, જેને ભય થાય છે. શા માટે ભય થાય છે કે એને એમ થાય છે કે મારું જીવનનો આધાર રહેશે કે નહીં રહે, શું થશે એમ જાણે કોને ખબર, ભવિષ્યમાં શું થશે, ઘણી કોશિશ શું થશે. કોઈ કાયર કંપી ઉઠે છે એવી માહિતી, જ્યારે વીર છે એ ઉછળી ઉઠે છે. વીર કૃષ્ણ વીર છે જેને ચૈતન્યનું શૌર્ય પ્રગટ થવાની તૈયારી છે, એને તો એ વાણી સાંભળતા પોતાનું શૌર્ય વધારે પડતે છે, શૂરવીરતા પડતે છે. કે કોઈ પણ દ્રવ્યક્ષેત્ર કાળ ભાવમાં મારા અવ્યાબાદ સ્વરૂપને કોઈ બાધા પહોંચાડી શકે નહીં અને મારા શાશ્વત સ્વરૂપને કોઈ હલાવી શકે એવું નથી. સુગંધના શબ્દો તો જુઓ, જેમ આકાશ અકંપ છે, હલાવી શકે કોઈ આકાશને, ક્યાં જગ્યા હલવાની છે એને, જેમ આકાશ અકંપને સ્થિર છે એમ આ દેહમાં રહેલું મારું આત્મતત્વ એટલું જ અકંપને સ્થિર છે. બીજું છે 646. આત્માની અરુચિ વાળા ઘણા લોકો એમ કહે છે કે આવી ભંગમાં પડવું રહેવા દો, ભંગ જાળમાં પડવું રહેવા દો. આપણે તો આત્માનું કલ્યાણ કરો એ એક જ વાત રાખો. તો કહે છે કે તેનામાં વ્યવહારે પણ પાત્રતા નથી. આત્માની રુચિ વાળા ઘણા લોકો એમ કહે છે કે આવી ભંગજાળમાં પડવું, ભંગજાળ એટલે ભંગ ભેદ, જે કઈ ભેદ થી વાતો આવે છે, નય થી ભેદ થી અનેક પ્રકારે ભિન્ન ભિન્ન જે વાતો આવે છે આત્માની, તો આત્માને જેને અરુચિ છે એને એમ કહે છે કે આ બધી બહુ પિષ્ટ પિંજણ થાય છે, ભંગજાળ લાગે છે, એને તળવા જોઈએ તરતા હોય, આપણા આત્માનું કલ્યાણ કરવા એવું કે આવે વેપાર કરે તો એ ભજીયા ખાવા મળે, નાના ગોટા થી કઈ પેટ ભરાય એમ કે છે, આપડે તો આત્મા નું કલ્યાણ કરો ને આ બધું માથા ખુશ કરે છે
વિવેક આવી જાય છે, બંગાળ માં વિવેક આવી જાય છે,
હા બધું આવી જાય છે,
દેવ શાસ્ત્ર ગુરુ નો વિવેક બધા બંગાળ માં આવી જાય છે,
દેવ ગુરુ શાસ્ત્ર નો વિવેક વિનય સત્પુરુષ નો વિનય ભક્તિ બધો એમાં એટલે એની તો એ વાતની જે વાતનો વિષય છે, જે વિષય છે એની વાત છે એની પણ અરુચિ છે, વિષયની તો અરુચિ છે પણ એ વાતની પણ અરુચિ છે એમ બતાવે છે. ભદ્રિકપણ એટલે પોતાને નાનો દોષ કોઈ દેખાડે અથવા તો પોતે દેખે ત્યાં તુરત જ પોતે કબૂલ કરે છે, અને બીજાનો નાનો ગુણ દેખે ત્યાં બહુમાન કરે, પોતાની જે હદ હોય તે હદ ઉપરાંત વધારે પોતાની મોટક બતાવવા જે મોટાઈ બતાવવા જે વર્તન થાય, વર્તન થાય તે વક્રતા છે, એમાં એમ કેવું છે આ વિષયમાં ગુરુદેવને કે ભદ્રિકપણું છે તે સરળતા છે, ભદ્રિકપણું એને અહીંયા સરળતાના અર્થમાં ભદ્રિકપણું લીધું છે, ભદ્રતા સજ્જનતા એમ તો કહેવાય છે પણ અહીંયા ભદ્રિક પણ એટલે સરળ પણ, કે જે જીવ સરળ પરિણામી છે તે પોતાનો નાનો દોષ કોઈ દેખાડે તો તે સ્વીકારી લે છે અને તરત એ કબૂલ કરી લે છે, સ્વીકારી લે છે એટલે તરત કબૂલ કરે છે, બરાબર છે, એટલે પણ આપણે મારી ભૂલ તો ગણાય જ છે, મારે ભૂલમાંથી કઈ છટકવું, દોષમાંથી છટકવાનો વિચાર નથી, એટલે એ તો નિર્ણય કરેલો હોવો જોઈએ કે જ્યાં જ્યાં પોતાનો દોષ ને પોતાની ભૂલની વાત આવે ત્યારે એકદમ સરળ થઈને પહેલા એ વાત તપાસી લીધી કે આ કે છે એ સાચું છે, એ સાચું હોય તો સ્વીકારવામાં જરા પણ હિચકિચાટ રાખો નહીં, એમ નેમ તપાસ્યાના હામાને ખોટો ઠરાવવા માટે દલીલો અને વલણ ઉત્પન્ન થઈ જાય છે, એને વક્રતા કહેવામાં આવે છે, એવું વર્તન થાય તેને વક્રતા કહે છે, એટલે બીજા પોતાના દોષને એવી રીતે જોવે અને બીજાનો નાનો ગુણ દેખે તો પણ બહુમાન કરે, થોડો પણ દુઃખનો ગુણ દેખે તો બહુમાન કરે, એમ ન કરે કે આના તો નાનો ગુણ છે પણ બીજો તો મોટો દોષ છે ને, એવી રીતે ન જોવે, એવી રીતે પોતામાં જોવે, પણ બીજા ને આખો તાજવા કાટલા લેવા દેવાનામાં ન્યાયના જુદા હોય છે. કે પોતે ઘણો પોતાનો ઉપકાર કરે વ્યવહાર એમ કરી શકતો નથી, તો પણ જાણે કાંઈ જ કર્યું નથી એમ વિચારે, એમ માને, એમ અનુભવ કરે, અને બીજા કાંઈ જ થોડું પણ પોતા પ્રત્યે કરે તો જાણે ઘણું કરે છે એવી રીતે સ્વીકારે. એમ આ કાટલા ઉલટા સુલટા છે જોખવાના, આ રીતે ન્યાય જોખવો પડે છે અરસપરસ, અને તે સરળતા છે, તે ભદ્રિકતા છે, નહીં તો વક્રતામાં તો અનાદિનો ઊંઘો છે. તમારે કહેવાનો હતો આત્માનો સ્વભાવ સદાય ઉમેરેલો રહે છે. ઉત્તર શું છે, પ્રશ્ન શું છે, ફરી મેં દોરાવી લઈએ પ્રશ્ન દોરે. કોઈ પાત્રતાવાન જીવને આત્માના આત્મકલ્યાણના વિષયનો શ્રવણ કરતા જ્ઞાની પુરુષના શ્રીમુખેથી પોતાના કલ્યાણનો વિષય શ્રવણ કરતા અંદરથી મોક્ષના ભણકાર આવે છે, તો તે કયા કર્મના ઉદયમાં જોડાઈને એવા પરિણામ થયા એવો કોઈ પહેલા કર્મ બાંધા હશે એનો ઉદય આવ્યો અને એમાં જોડાયો અને એવા પરિણામ થયા, એવું તો કઈ જોવામાં, એવું તો કઈ વિચારવામાં વિચારી શકાયું નથી. તો પછી અત્યારે તો બધા ઉદય ભાવ છે, અનુદય પરિણામ તો મોક્ષ માર્ગના છે નહીં, તો પછી હવે ક્યાં નાખો, આ પરિણામને શેમાં નાખશો, આ એક પ્રશ્ન હતો. શું ઉત્તર આપે છે, ઉત્તર આપનાર કે આત્માનો સ્વભાવ અંશ તો સદાય ઉભરેલો રહે છે, ચાહે નિવૃત્તની દશા હોય પણ અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાન અંશ ખુલ્લો રહે છે. તે પ્રમાણે સમની પંચેન્દ્રિય જીવનો જ્ઞાન દર્શન વિરીનો ગુણ, ગુણનો ક્ષેપક્ષમ એટલે ઉઘાડ, એટલો કહી શકાય કે જે પુરુષાર્થ કરે, જો પુરુષાર્થ કરે તો સમ્યક્ત્વને પામે, એટલે મોક્ષનો નિર્ણય તો જરૂર કરી શકે. તેમાં કર્મની કોઈ પ્રકૃતિનો ઉદય જ નથી કે આગળ આવે, વિશેષમાં મોક્ષના પ્રકાશકમાં પાન 29 પ્રકરણ 2માં મેઘપટલ સૂર્યના દ્રષ્ટાંતે મેઘપટલ સૂર્યની આડે હોવા છતાં જેટલો પ્રકાશ મેઘપટલની બહાર આવે છે તેટલો તો સૂર્યનો જ પ્રકાશ છે. તે પ્રમાણે કર્મના ક્ષોષમ અનુસાર જેટલો જ્ઞાન દર્શન અને વિરીનો અંશ આત્મામાં ઉભરેલો છે તે કર્મના ઉદયથી રહિત છે, તે તો સ્વભાવનો જ અંશ છે. અને આ જ ઉભરેલો અંશ જ્ઞાન અંશ મોક્ષનો નિર્ણય કરવાનો પૂર્ણ ક્ષમતા ધરાવે છે. અને તે નિર્ણયમાં સમ્યક દર્શન થી લઈને ક્ષાયુક ચારિત્ર દશા તથા અનંત ચતુષ્ટય દુઃખ કેવજ્ઞાન દશા તથા પૂર્ણ શુદ્ધ સ્વરૂપની સિદ્ધ દશા સર્વકર્મ કલંક રહિત એવી મોક્ષ દશા ગર્ભિત છે. પ્રશ્ન ઘણો જ મહત્વનો, રોમાંચિત તથા પુરુષાર્થના મૂળ હાર્દ સુધી લઈ જાય છે, ખૂબ જ ભાવ સ્ફુરાવે છે. આ તો પૂજ્ય ગુરુદેવ છે તથા પૂજ્ય માતાશ્રી તથા આનંદ જ્ઞાનીઓના હૃદય કમળમાં રહેલું મહામૂળનું ગુપ્ત રહસ્ય છે. જો આમ વસ્તુ સ્થિતિ ન હોય તો કદી કોઈ જીવ સ્વભાવને ઉપલબ્ધ જ ન કરી શકે. આ સ્વભાવ જ્ઞાનના જોડે જીવ અંશે રાગથી રહી થઈને ભાવભાન ભાવભાષણની દશામાં આવે છે અને અંતે પૂર્ણ સ્વભાવને પકડી લે છે. ચૈતન્યનો અંશ ખુલ્લો હોવાથી જે માતાશ્રી ફરમાવે છે કે ધ્રુવ શુદ્ધ ત્રિકાળ ચૈતન્ય સ્વભાવની ભાવના તે ચૈતન્ય અંશમાંથી ઉભેલી જ્ઞાન અંશમાં નિર્ણય પામેલી હોવાથી ફળે ફળે ને ફળે નહીં તો બ્રહ્માંડને શૂન્ય થવું પડે, તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે અથવા દ્રવ્યનો નાશ થાય. આટલું તો જબરદસ્ત નિશંક મનમાં જ્ઞાન અંશમાં થતા નિર્ણયમાં સમાયેલું છે એમ રહેતો ભાવે સમજાય છે. ઉત્તર આપનારે જે સ્વભાવમાં ખુલ્લો છે એને કર્મ સાથે સંબંધ નથી એ વાતથી એ દ્રષ્ટિકોણથી ઉત્તર આપેલો છે. સ્વરૂપનો નિર્ણય કરવો એ અહીંથી બને છે, પણ આપણો જે પ્રશ્ન છે એ ટુ થી પોઈન્ટ અહીંયા લાગુ નથી વિશે જે રીતે ઉત્તરમાં લીધો છે તે નિર્ણયના અનુસંધાનમાં યથાર્થ છે અથવા બરાબર છે. પ્રશ્ન આપણો ફરીને દોહરાવો છે કે નવો સો જીવ જેને હજી સ્વભાવંશ બીજું ત્રીજું કાંઈ ખ્યાલમાં આવ્યું નથી, ખબર પડતી નથી, બહુ લાંબી સમજણ નથી, હજી બહુ સમજણમાં તત્વજ્ઞાનના અભ્યાસમાં મૂળો ઉતર્યો નથી એવો કોઈ એક જીવ લઈએ વધારે સ્પષ્ટ થાય પ્રશ્ન. એવા કોઈ જીવને સ્વભાવને અને આત્મકલ્યાણને આવી જે જગતની અંદર ક્યાંય નથી એવી ચીજ સિદ્ધિ મહાન પુરુષના અથવા શ્રી ગુરુના જ્ઞાની પુરુષના શ્રીમુખેથી સાંભળવા મળશે એમ એક ટોન હોય છે, સ્પેશિયલ ટોન છે. એવો ટોન અજ્ઞાનીની વાણીમાં પંડિતોની વિદ્વાનોની વાણીમાં આવતો નથી એવો એક અસાધારણ રણકાર હોય છે, જેમ સાચો રૂપ જીવનનો ખખડાટ ખણખડાટ પણ જુદી જાતનો ખોટા રૂપિયા કરતા એવો એ રીતે ભાષાનો રણકાર છે. એમાંથી કોઈના આત્મામાંથી એવો એક ભાવ સ્ફુરે છે કે જેને મોક્ષનો ભણકાર આપે છે ગુરુદેવ એ ક્યાંથી આવ્યો? કોઈ કરુણા ઉદયમાં જોડાઈને આવ્યો તો એ વાત તો બંધ બેસતી નથી. તો પછી આવ્યો ક્યાંથી? આમ તો બે પોઈન્ટ પ્રશ્ન આવતો છે
નીચે પણ કદાચ જવાબ છે, છેલ્લો કદાચ એક જવાબ છે, પાછો નીચે ત્રીજો કદાચ
બીજો બે ભાઈએ ઉત્તર આવ્યો છે બે બીજો ઉત્તર લીધી. સવારે પૂછેલા પ્રશ્નના સંદર્ભમાં મૂકતો કે મોક્ષના ભણકાર એટલે ભાવ એ જરા મુદ્દાને સ્પર્શીને વાત છે, પ્રશ્નને સ્પર્શીને વાત છે. મોક્ષના ભણકાર અથવા ભાવ એ કોઈ પણ કર્મની પ્રકૃતિના ઉદયથી ઉદ્ભવેલો ભાવ નથી, બરાબર છે, પરંતુ ખાસ પ્રકારની પાત્રતામાંથી એ ભાવ ઉદ્ભવ્યો છે. ખાસ પ્રકારની ભાવનામાંથી કે જે ભાવના કોઈ રાગવેશમાંથી ઉત્પન્ન થયેલી નથી, જે પરિભ્રમણથી છૂટવા માટેના માર્ગનો શોધક છે અને પોતાની મૂંઝવણનો પ્રકાર સામે મૂંઝવણના પ્રકાર સામે સત્પુરુષની વાણીમાં આવે છે. જે પરિભ્રમણથી છૂટવા માટેના માર્ગનો શોધક છે અને પોતાની મૂંઝવણનો પ્રકાર સામે સત્પુરુષની વાણીમાં આવે છે અને મૂંઝવણમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ વાણીમાં આવે છે, ત્યારે પાત્ર જીવને આવો મોક્ષનો ભણકાર આવ્યા વિના રહેતો નથી. અંતરંગમાંથી ઉભી થયેલી આ ભાવના જુદા જ પ્રકારની છે. સત્પુરુષની યથાર્થ ઓળખાણ થતા અને માર્ગની યથાર્થ વિધિ હાથમાં આવતા અને અનુભવ પદ્ધતિમાં આવતા જીવને આવો ભણકાર આવ્યા વિના રહેતો નથી. એટલે એમાં પણ એટલી વાત કીધી છે કે એક તો વાત કીધી છે કે પાત્રતામાંથી આ ભણકાર આવે છે, બીજું એમ કીધું છે કે કોઈ રાગવેશમાંથી આ ભાવ આવ્યો નથી. કર્મના ઉદયમાં ઉદયમાં તો રાગવેશ થાય છે, પણ રાગવેશમાંથી આવ્યો નથી, ભાવનામાંથી આવ્યો છે, પાત્રતામાંથી આવ્યો છે અને કોઈ વિશેષ વિકાસના કાળમાં યથાર્થ સત્પુરુષની ઓળખાણ થાય એને પણ આવે છે અને કોઈ કાર્ય પદ્ધતિ અનુભવ પદ્ધતિની વિધિ હાથમાં આવે તો એમાં પણ એ કાર્ય પણ આવે છે. ઠીક વાત છે, પણ પ્રશ્ન વધારે સ્પષ્ટ કર્યો ત્યારે તો ત્યાં સુધી લીધો. તદ્દન નવો સો જીવ હોય અને એના આત્મામાં મોક્ષની વાતોનો પડઘો પડતા પારિણામિક ભાવ માંથી આવે છે, આત્મામાંથી આવે છે, પારિણામિક ભવ્યત્વ પારિણામિક માંથી આવે છે, એને કર્મનો સંબંધ પારિણામિક ભાવને નથી. બધા ભાવને કર્મનો સંબંધ છે, પારિણામિક ભાવને કર્મનો સંબંધ નથી. ત્યાં એ વિશે ચાલી ગયો ભવ્યતા પાટી આસન હું તો પ્રશ્ન ત્યાંથી એવી થશે કે ત્યાં વાત એ ચાલી છે સલામના સેવા સ્વાધ્યાયમાં કે કોઈ આસન ભવ્ય જીવને જેની ભવ્યતા પાકી ગઈ છે, ભવસ્થિતિ જેની પાકી ગઈ છે અથવા ત્યાં કાળ લંઘી લીધી છે, કાળ બુદ્ધિમાંથી પ્રશ્ન ઉદ્ભવ થઈ રહ્યો છે. તો એ જીવ જે ભવ્ય છે અને ભવ્ય છે એટલું જ નહીં પણ જે આસન ભવ્ય છે એનો ભવ્ય તો પારિણામિક ભાવમાંથી વાત કરી છે કે હવે હું મને ભાવ નથી, મારો મોક્ષ અલ્પકાળમાં થઈ જશે, હવે મોક્ષથી હું વિશેષ દૂર નથી, એવા મોક્ષના ભણકારા એ ભવ્યત્વમાંથી ઉપજે છે એમ કીધું છે. પછી પાત્રતા અવશ્ય છે, એમાં કોઈ સવાલ નથી અને ભાવના પણ અંદર એની અંદર સાથે એવી જ ભાવનાથી દૂર છે એ પણ એમાં લઈ શકાય એવું નથી. એટલે એ થતી જે વાતો આવી છે એ ઉત્તર મને સાથે મેળ ખાય એવી વાતો છે. ઉપાદાન પણ પોતાની ક્રિયાવતી શક્તિથી ગમન કરે છે અને જ્યારે ગમન કરે છે ત્યારે સ્થિતિપૂર્વક ધર્માસ્તિકાય દુર્યોગ એને નિમિત્ત મને સહાયક છે. જે માછલાને તરવામાં પાણી સહાયક છે તેમ પાણીને ગતિ નથી કરાવતો. પાણીનો વહેણ હોય નદીમાં હાથી તને જાય વહેણ હોય ગમણ તો જોરથી પૂર આવતું હોય ને તો હાથે પણ તાણી જાય નદી. એવા પૂરમાં માછલો સામે સામે પૂરે કરે છે. માછલું છે એ તનાય ન જાય હાથે તનાય જાય પણ ત્રણ ઇંચનું માછલું હોય તો બે એક ઇંચનું માછલું હોય તો સામે પૂરે કરે. કેમ કે એને પોતાની ગતિમાં માત્ર સહાયક છે એની ગતિ નથી આપતું પાણી. ધર્માસ્તિકાય છે જીવ ગતિ નથી આપતું પણ સ્વયં ગતિ કરનારને સહાયક છે.